ગીતાજીમાં અર્જુનને વિષાદ થાય છે, વૈરાગ્ય આવે છે. અર્જુનની કૌરવોમાં મમતા હતી. અર્જુનને તત્વજ્ઞાનનો ઉપદેશ કરીને પણ ભગવાને આજ્ઞા આપી કે તું યુદ્ધ કર. બ્રહ્મ વિદ્યા આપ્યા પછી યુદ્ધ કરવાની આજ્ઞા આપે તે યોગ્ય છે, પરંતુ અર્જુનને જ્ઞાન પૂર્ણ વૈરાગ્ય જાગ્યો નહીં, વિષાદ થયો છે. અર્જુનનો વૈરાગ્ય સાચો નથી, તેથી ભગવાને તેને આવી આજ્ઞા આપી છે. જેને પારકી પંચા તો બહુ ગમે છે, બહુ બોલવાની રખડવાની ટેવ છે, સારું સારું ખાવાની ઈચ્છા છે, એનો વૈરાગ્ય કાચો છે, એનું જ્ઞાન ટકતું નથી. વૈરાગ્ય પાત્રમાં જ જ્ઞાન ટકે છે. સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ ટકે છે. બીજી ધાતુના પાત્રમાં આ દૂધ રાખવામાં આવે તો તેમાં કાણું પાડીને તે બહાર આવે છે. વૈરાગ્યથી મન બુદ્ધિ અતિશય શુદ્ધ થાય ત્યારે જ જ્ઞાન ટકે છે. કેટલાક વાતો તો જ્ઞાનની કરે છે, પણ પૈસા માટે ઝઘડો કરે છે, વેર કરે છે, હિંસા પણ કરે છે. વૈરાગ્ય વિના જ્ઞાન ટકતું નથી. રામજી વિચારવા લાગ્યા, ક્ષણિક સુખ ભોગવવામાં મેં જીવન ગુમાવ્યું એ બહુ ખોટું કર્યું છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું? જે આજે ખીલ્યું છે તે કાલે કરમાવાનું છે, ખરવાનું છે. આજે જે સુંદર દેખાય છે તે એક દિવસ કરમાવાનું છે. જેનો આજે વિકાસ છે તેનો આવતીકાલે વિનાશ છે. યૌવન ક્ષણભંગુર છે, વૃદ્ધાવસ્થા તો આવવાની જ છે. ખોટા સુખને માટે માનવ આખો દિવસ મથ્યા કરે અને એમાં જ જીવન બગાડે એ અજ્ઞાન છે. આ જીવનમાં સાચું સુખ શું છે, સાચું સુખ ક્યાં છે? આ જગતમાં જે કંઈ દેખાય છે તે બધું જ ખોટું છે, અનિત્ય છે. આવા અનિત્ય સુખ પાછળ જીવન ગુમાવવું તેના જેવું અજ્ઞાન કહ્યું. મારે હવે કંઈ કરવું નથી, મારે શાંતિથી બેસી રહેવું છે. રામજીને વૈરાગ્ય જાગ્રત થયો. ભગવાનની એ લીલા હતી. પરમાત્મા જગતને એ દ્વારા વૈરાગ્યનો ઉપદેશ આપવા ઈચ્છતા હતા. રામજી ઉપદેશ આપે છે આચરણથી. એ બહુ બોલતા નથી, પણ આચરી બતાવે છે. રામજીએ જીવનમાં વૈરાગ્યનું આચરણ કરી બતાવ્યું. અને પછી તો રામજીએ એવી લીલા કરી છે કે ખાવું ગમતું નથી, ખેલવું ગમતું નથી, કોઈ મળવા આવે તે ગમતું નથી, બોલવાની ઈચ્છા થતી નથી. એકાંતમાં પદ્માસન વાળીને બેસે છે, જ્યાં બેઠા ત્યાં બેસી રહે છે. સેવકો વારંવાર આવીને પ્રાર્થના કરે, યાદ દેવડાવે, ત્યારે સ્નાન ધ્યાન સંધ્યા પૂજન આદિ નિત્ય કર્મ કરે છે. શરીર અત્યંત દુબળું થવા લાગ્યું છે. દશરથ મહારાજને ચિંતા થઈ કે મારા રામને શું થઈ ગયું. રામ હવે ઉદાસ રહે છે, એને કંઈ ગમતું નથી. મહારાજે વશિષ્ઠજીને કહ્યું કે આપ એને કંઈક સમજાવો. વશિષ્ઠજીએ રાજાને ધીરજ રાખવા કહ્યું. એ સમયે ત્યાં વિશ્વામિત્ર ઋષિ પધાર્યા. રામ દેહી શંકર ભગવાન માતા પાર્વતીને આ કથા સંભળાવે છે. કદાચિત કૌશિકો અભ્યગાદ અયોધ્યામ જ્વલન પ્રભ દ્રષ્ટુમ રામમ પરમાત્મનમ જાતમ જ્ઞાત્વા સ્વમાયયા. વિશ્વામિત્ર ઋષિ અગ્નિ સમાન તેજસ્વી હતા, મહાન તપસ્વી હતા. પરમાત્મા નીજી માયાથી શ્રી રામ રૂપે પ્રગટ થયા જાણી તે અયોધ્યાજીમાં તેમના દર્શન માટે આવ્યા. વિશ્વામિત્રજીની ગણતરી બ્રાહ્મણોમાં થઈ છે, રાજર્ષિમાંથી પછી એ બ્રહ્મર્ષિ થયા છે, ગાયત્રી મંત્રના આદ આચાર્ય થયા છે. જગતના ઇતિહાસમાં એક જ દાખલો છે કે જાતે જન્મ ક્ષત્રિય હોવા છતાં પછીથી એ તપના પ્રતાપે બ્રહ્મર્ષિ થયા. સાધારણ એવો નિયમ છે કે જાતિ મર્યા પછી જ બદલાય છે. ગમે તેટલું જ્ઞાન વધે, માનવ ગમે તેટલી ભક્તિ કરે, પણ તેથી તેની જાતિ બદલાય નહીં. જાતિ એ જન્મથી મળે છે અને મર્યા પછી જ બદલાય છે. સૃષ્ટિનો આવો નિયમ છે. કારેલાના 2-4 મહિના સુધી ખાંડની ચાસણીમાં ડૂબાડી રાખશો તો કારેલામાં મીઠાશ તો આવશે, પણ કારેલાની કડવાશ જશે નહીં. જાતિ ધર્મ જન્મથી લાગુ પડે છે અને મર્યા પછી જ એ છૂટે છે, એનો વિનાશ થાય છે. અપવાદ માત્ર એક વિશ્વામિત્ર ઋષિનો દાખલો મળે છે. વિશ્વામિત્ર ઋષિ માટે પણ ગ્રંથોમાં એવું લખ્યું છે કે વિશ્વામિત્રજી ક્ષત્રિયના ઘરે પ્રગટ તો થયા છે, પણ બ્રહ્મ બીજ છે. પ્રસાદી ચરુ ભાત જે આપ્યો હતો તે બ્રહ્મ તેજથી મંત્રેલો હતો, તેથી ક્ષત્રિય કુળમાં જન્મ થયો હોવા છતાં એમની તીવ્ર ઈચ્છા હતી કે મારે બ્રાહ્મણ થવું છે, મારે ઋષિ થવું છે. વશિષ્ઠજી મને બ્રહ્મ ઋષિ કહીને બોલાવે. વશિષ્ઠ અને વિશ્વામિત્રની કથા વાલ્મીકિ રામાયણમાં બહુ વર્ણવી છે. કુશ રાજાના વંશમાં ગાજી નામે વિખ્યાત રાજા થઈ ગયા. વિશ્વામિત્રજી તેમના પુત્ર હતા. મહાતેજસ્વી વિશ્વામિત્રે અનેક વર્ષ સુધી પૃથ્વીનું શાસન પાલન કર્યું. એક વખત તે વશિષ્ઠ ઋષિના આશ્રમે જઈ ચડ્યા અને ત્યાં તેમણે કામઘેનુ શબલાને જોઈ. કામઘેનુમાં એવી શક્તિ હોય છે કે તે ઈચ્છિત પદાર્થ આપી શકે છે. વિશ્વામિત્રજીએ શબલાનો પ્રભાવ જોયો, લોભથી એમનું મન બગડ્યું. લોભે લક્ષણ જાય. ક્ષત્રિય રાજાઓને ગૌ બ્રાહ્મણ પ્રતિપાર કહે છે. ગાય અને બ્રાહ્મણોની રક્ષા કરવી એ ક્ષત્રિયોનો મુખ્ય ધર્મ છે, પણ વિશ્વામિત્રજી લોભને વશ થઈ ગયા અને બ્રાહ્મણ પર અત્યાચાર કરવા તૈયાર થયા. તેમણે વશિષ્ઠ ઋષિ પાસે સબલાની માંગણી કરી, પણ વશિષ્ઠ ઋષિએ સબલા આપવાની ના પાડી. વિશ્વામિત્રે સબલાને બરાત્કારે લઈ જવા પ્રયત્ન કર્યો. ત્યારે સબલાને ક્રોધ આવ્યો. તેણે અગણિત સૈન્ય ઉત્પન્ન કર્યું અને વિશ્વામિત્રના સઘળા સૈન્યનો નાશ કર્યો. વિશ્વામિત્રના એક સિવાય સઘળા પુત્રનો પણ વિનાશ થયો. આથી વિશ્વામિત્ર અત્યંત ખેદ પામ્યા, હતાશ થઈ ગયા. તેમણે જીવિત રહેલા પુત્રને ગાદી સોંપી અને પોતે વનમાં જઈ તપનો આરંભ કર્યો. ઉગ્ર તપથી વિશ્વામિત્રજીએ મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવજીના વરદાનથી તેમણે અનેક પ્રકારના શસ્ત્રો અસ્ત્રો તથા તે વિશેનું સઘળું જ્ઞાન પ્રાપ્ત કર્યા. આ નવા પ્રાપ્ત થયેલા શસ્ત્રો અસ્ત્રોથી તેમણે વશિષ્ઠ ઋષિના આશ્રમનો વિનાશ કર્યો. પછી તો વશિષ્ઠ ઋષિને જ્યાં મારવા ગયા તે વશિષ્ઠજીએ પોતાના બ્રહ્મબળ વડે વિશ્વામિત્રના બ્રહ્માસ્ત્રને પણ શાંત કરી દીધું અને વિશ્વામિત્રનો પરાભવ કર્યો. વશિષ્ઠજી તો નિર્વૈર હતા. વિશ્વામિત્રનો પરાભવ કરીને પણ તે શાંત રહ્યા. ન તો તેમણે વિશ્વામિત્રને કોઈ હાનિ કરી કે ન તેમનું કાંઈ ભૂંડું ઈચ્છ્યું. આ બીજી વાર નિહાળથી વિશ્વામિત્રને સમજાયું કે ક્ષત્રિય બળ વ્યર્થ છે, બ્રહ્મ બર એ જ સાચું બર છે. દિક બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ એવી ખાતરી થવાથી વિશ્વામિત્રે વશિષ્ઠ ઋષિના જેવું બ્રહ્મ બર પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો અને તે માટે અતિ ઉગ્ર તપશ્ચર્યા આરંભી. તેમના અવલૌકિક તપથી ગભરાઈને ઇન્દ્રાદિક દેવતાઓએ અનેક વિઘ્નો ઊભા કરીને તપનો વારંવાર ભંગ કરાવ્યો. પ્રથમ વિશ્વામિત્રાજી કામવશ થઈ ગયા. બહુ તપ કરવા છતાં પણ બુદ્ધિમાંથી સૂક્ષ્મ કામ જલ્દી જતો નથી. કામને મારવો બહુ કઠણ છે. પણ વિશ્વામિત્રે ફરીથી વધુ ઉગ્ર તપશ્ચર્યા આદરીને અંતે કામને વશ કર્યો. ત્યારે વળી ક્રોધ તેમને ત્રાસ આપવા લાગ્યો. કામ પર જીત મેળવી શકાય પણ ક્રોધ પર જીત મેળવી બહુ અઘરી છે. કામને વશ ન થનાર અનેક ઋષિ મુનિઓ ક્રોધ કરીને પોતાના તપનો ભંગ કરી બેઠા છે. ક્રોધ છે તો કામનો જ સંતાન, પરંતુ કામથી તે વધુ પ્રબળ છે. તપનો વારંવાર ભંગ થવા છતાં વિશ્વામિત્રજી પોતાના નિર્ધારમાં અડગ રહ્યા. ઉત્તરોત્તર તપની ઉગ્રતા વધારતા ગયા. તપના બરે તે રાજર્ષિ કહેવાયા. તે પછી ઋષિમાં તેમની ગણતરી થઈ. તપ વધતા મહર્ષિ પદવી પણ તેમને પ્રાપ્ત થઈ. છતાં વિશ્વામિત્રજીને સંતોષ થયો નહીં. સત્કર્મમાં, તપમાં, ભક્તિમાં સંતોષ માનવો નહીં. એમાં જે સંતોષ માને તે પછી આગળ વધી શકે નહીં. વિશ્વામિત્રજીને તો બ્રહ્મશ્રીની પદવી મેળવવી હતી. જ્યારે તપની પરાકાષ્ઠા આવી ગઈ ત્યારે બ્રહ્મ સહિત સૌ દેવોએ પ્રત્યક્ષ થઈને તેમને બ્રહ્મત્વ આપ્યું. બ્રહ્મર્ષે સ્વાગત તે અસ્તુ તપસાસમ સુતોષિતા બ્રાહ્મણ્યમ તપ સોગ્રેણ પ્રાપ્તવાંસી કૌશિક. બ્રહ્માદિક દેવોએ કહ્યું, હે વિશ્વામિત્ર, તમારા તપથી અમે પ્રસન્ન થયા છીએ. તમે ઘણું ઉગ્ર તપ કર્યું છે. તપના પ્રતાપે તમને બ્રહ્મત્વ પ્રાપ્ત થયું છે. હવે તમે બ્રહ્મશ્રી થયા છો. દેવોએ એમના બ્રહ્મતત્વનો સ્વીકાર કર્યો. પણ જ્યાં સુધી વશિષ્ઠ ઋષિ તેમને બ્રહ્મર્ષિ તરીકે ન સ્વીકારે ત્યાં સુધી વિશ્વામિત્રને સંતોષ થાય તેમ ન હતું. તેમના બ્રહ્મર્ષિપણાને વશિષ્ઠ ઋષિની સંમતિ ન મળે તો તે બ્રહ્મર્ષિ પદનું મહત્વ વિશ્વામિત્રજીને પણ કંઈ જ ન હતું. તે પછી એક રાત્રિએ વિશ્વામિત્રજી છાના માના વશિષ્ઠજીના આશ્રમે ગયા. ત્યારે વશિષ્ઠજી તેમના પત્ની અરુંધતી દેવી સાથે સત્સંગ કરી રહ્યા હતા. વિશ્વામિત્રજી એક ખૂણામાં સંતાઈને ઊભા અને પતિ પત્ની વચ્ચેની વાતચીત સાંભળવા લાગ્યા. અરુંધતીએ કહ્યું કે ચાંદની કેવી નિર્મળ છે. ત્યારે વશિષ્ઠજી બોલ્યા, હા દેવી, પણ વિશ્વામિત્ર ઋષિના બ્રહ્મતેજ જેટલી નિર્મળ નહીં. વિશ્વામિત્રજીનું બ્રહ્મતેજ અતિ નિર્મળ છે. વિશ્વામિત્રજીએ આ સાંભળ્યું તે વિચાર કરવા લાગ્યા કે આ વશિષ્ઠ ઋષિ કેવા મહાન છે. મેં એમની સાથે આટલું વેર કર્યું, એમના 100 પુત્રને બારીને ભસ્મ કર્યા, છતાં એમને મારા માટે હૃદયમાં કોઈ પ્રકારનો કુભાવ તો નથી, ઉલટાનો અહોભાવ છે. મેં ભયંકર શત્રુતા કરી, છતાં તે મારા વખાણ કરે છે, સ્વપત્ની પાસે વખાણ કરે છે, અને તે પણ મારી પરોક્ષમાં. આવો મહાન કોઈ થયો નથી. વશિષ્ઠજીએ વેર કર્યો નથી. આકરા પ્રસંગોમાં પણ તેમણે જાતે સહન કરી લીધું હતું. તેમણે કદી કોઈનું ખરાબ કર્યું ન હતું કે કોઈ માટે તે ખરાબ બોલ્યા ન હતા. વિશ્વામિત્રએ તેમને ખૂબ ત્રાસ આપ્યો હતો. વિશ્વામિત્રને ઉગ્ર દંડ દેવાની શક્તિ વશિષ્ઠજી ધરાવતા હતા, પણ તેમણે કદી શક્તિનો ઉપયોગ તે રીતે કર્યો ન હતો. વશિષ્ઠજી નિર્વૈર હતા. તેમનો સ્વભાવ કાયમ ટકી રહ્યો હતો. વશિષ્ઠજીની બ્રહ્મનિષ્ઠા અવલૌકિક હતી, તે સાચા બ્રહ્મર્ષિ હતા. વિશ્વામિત્રજીનું હૈયું નમી પડ્યું, તે વશિષ્ઠજી પાસે દોડતા ગયા અને તેમના ચરણમાં શીશ નમાવ્યું. વશિષ્ઠ ઋષિએ તેમને આલિંગન આપ્યું અને હસીને કહ્યું, પધારો બ્રહ્મર્ષિ. વિશ્વામિત્રને ખૂબ આનંદ થયો. વશિષ્ઠજીએ તેમને ઋષિ તરીકે સ્વીકાર્યા હતા. તે પછી બંને વચ્ચે ગાઢ મૈત્રી થઈ. વિશ્વામિત્રજી જનકપુરી પાસે સીધા આશ્રમમાં રહેવા લાગ્યા. તે અનેક યજ્ઞો કરતા હતા, પણ મારીચ, સુબાહુ આદિ રાક્ષસો તેમના યજ્ઞમાં વિઘ્ન કરતા હતા. વિશ્વામિત્રજીએ વિચાર કર્યો કે ભગવાન અયોધ્યાજીમાં પ્રગટ થયા છે, આ યજ્ઞનો તો એક નિમિત્ત છે, એ નિમિત્તે હું ભગવાનને અહીં લઈ આવીશ અને પછી આખો દિવસ પરમાત્માના દર્શન કરીશ. કોઈ પણ સત્કર્મનો નિમિત્ત થાય, પણ તે સત્કર્મ ભગવાન યાદ આવે, પ્રભુના દર્શન થાય તો જ એ સત્કર્મ સફળ થશે. સત્કર્મ કરતા ભગવાન ભૂલાય તો તે સત્કર્મની કંઈ કિંમત નથી. જે કાર્યથી પ્રભુ પ્રસન્ન થાય તે સત્કર્મ છે. સત્કર્મને યજ્ઞ કહે છે. દાન, તપ, યજ્ઞ કે એવા બીજા સત્કર્મ કરો, ત્યારે સાથે પ્રભુનું નામ સ્મરણ અવશ્ય કરજો. પ્રભુ સ્મરણ વિનાનું સત્કર્મ અભિમાન ઉત્પન્ન કરશે. સત્કર્મથી પુણ્ય મળશે, સ્વર્ગ મળશે, પણ પ્રભુ નહીં મળે. પરમાત્મા તો નામ સ્મરણથી પીગરેલા હૃદયમાં જ આવશે. પ્રભુ સ્મરણ વિના હૃદયની શુદ્ધિ નથી, અને હૃદય શુદ્ધ ન થાય ત્યાં સુધી પરમાત્મા પધારતા નથી. માટે સત્કર્મ કરો ત્યારે તે પ્રભુનું સ્મરણ રાખીને નિષ્કામ ભાવે દિનતાથી કરજો. વિશ્વામિત્રજી સમર્થ છે. કોઈને સહાય વિના પોતે એકલા સર્વ રાક્ષસોને મારી શકે તેમ છે. પરંતુ વિશ્વામિત્રજીએ વિચાર કર્યો કે અનેક વાર ક્રોધ કરીને મેં તપશ્ચર્યાનો નાશ કર્યો છે, હવે મારે ક્રોધ કરવો નથી. કામ, ક્રોધ અને લોભ ત્રણેય ખરાબ છે, પરંતુ ક્રોધ અતિ ખરાબ છે. કામી થોડું પણ સુખ ભોગવે છે, લોભી પૈસા મેળવે છે, ત્યારે ક્રોધથી તો કંઈ મળતું નથી. ક્રોધથી નુકસાન જ થાય છે, શક્તિનો નાશ થાય છે. વિશ્વામિત્રજીએ અગાઉ વશિષ્ઠજીના પ્રસંગમાં ક્રોધ કર્યો છે, મેનકાના પ્રસંગમાં પણ ક્રોધ કર્યો છે. એકવાર ક્રોધ કરવાથી આખા મહિનાના પુણ્યનો વિનાશ થાય છે. જેને વર્ષમાં 12 વાર ક્રોધ આવે છે તેના ખાતે કશું જ પુણ્ય જમા થતું નથી. ક્રોધ આવે ત્યારે શાંત રહેજો, સ્નાન કરજો. ક્રોધ આવે એને ચાંદારનો સ્પર્શ થાય છે. તમારું કંઈ નુકસાન થાય, કોઈ તમારી નિંદા કરે તો ક્રોધ ન કરશો. શાંતિ રાખી પ્રભુ સ્મરણ કરજો. વિશ્વામિત્રજી અનેક વાર ક્રોધ કરવાથી એમના પુણ્યનો વિનાશ થયો હતો. તેથી હવે એમણે વિચાર કર્યો કે હું ક્રોધ નહીં કરું, રાક્ષસોનો સંહાર નહીં કરું. પરમાત્મા પ્રગટ થયા છે. પરમાત્મા માત્ર ધર્મથી રાક્ષસોનો વિનાશ કરશે. વિશ્વામિત્રજીએ શ્રી રઘુનાથજી પ્રાગટ્ય થવાનું જાણ્યું છે, તેથી તેમણે વિચાર કર્યો કે યજ્ઞના નિમિત્તે હું શ્રી રામ લક્ષ્મણની માગણી કરીશ અને તેમને મારા આશ્રમમાં લઈ આવીશ. પ્રભુના પુનિત પગલા મારા આશ્રમમાં કરાવીશ. એવો વિચાર કરીને વિશ્વામિત્રજી અયોધ્યામાં પધાર્યા. વિશ્વામિત્ર ઋષિએ સરયુ ગંગાને વંદન કર્યું. સરયુજીનો મહિમા મહાપુરુષોએ બહુ વર્ણવ્યો છે. સરયુજી સાક્ષાત શ્રી રામ ગંગા છે, સરયુજીનું નામ છે શ્રી રામ ગંગા, સરયુજીનું સ્મરણ કરવાથી પાપ ભરે છે. કોઈ વખત તમે અયોધ્યાજી જાઓ તો ખૂબ યાદ રાખીને સરયુજીના રામઘાટ પર સ્નાન કરજો. રામઘાટ અયોધ્યાજીથી 3-4 માઇલ દૂર છે. અયોધ્યાજીમાં સરયુજીનો પ્રવાહ બહુ વિશાળ છે. ત્યાં લગભગ 200-300 ઘાટ છે. સ્વર્ગ દ્વારા ઘાટ, ઋણ વિમોચન ઘાટ ઇત્યાદિ કોઈ જીવનું જાણતા અજાણતા ઋણ રહી ગયું હોય તો અહીં સ્નાન સેવા કરવાથી જીવ એ ઋણમાંથી મુક્ત થાય છે. એક એક ઘાટમાં સ્નાનનો મહિમા છે. 15-20 દિવસ અયોધ્યાજીમાં રહેશો તો બહુ આનંદ આવશે. અતિ દિવ્ય ભૂમિ છે. ત્યાં રામઘાટ પર આજે પણ એવો ભાસ થાય છે કે શ્રી સીતારામજી અહીંયા બિરાજેલા છે. બહુ શાંત અને સાત્વિક ભૂમિ છે. અત્યારે ત્યાં આગળ કોઈ ઘાટ નથી, રેતી છે. પણ લોકો એમ કહે છે કે આ સ્થળે પહેલાં રામઘાટ હતો, શ્રી રઘુનાથજી અહીંયા સ્નાન કરવા માટે પધારતા હતા. આ એવી દિવ્ય ભૂમિ છે કે અહીં સરયુજીમાં સ્નાન કરી રેતીમાં બેસી થોડી વાર શ્રી રામ શ્રી રામ શ્રી રામ કરશો તો મન શાંત થશે, તમને આનંદ થશે. હજારો વર્ષ થઈ ગયા છે છતાં લાગે છે કે પરમાત્મા અહીં બિરાજેલા છે. હું ભૂલાવે છે, જગત ભૂલાય છે. ગમે તેવો જીવ હોય તેને અહીં શાંતિ મળે છે. કોટી કલ્પ કાશી બસે, મથુરા કલ્પ 1000, એક નિમિષ સરયુ બસે, તા તુલી ન તુલસી દાસ. અયોધ્યા સંતોની ભૂમિ છે. બીજા તીર્થોમાં સંતોની જે પરંપરા છે તે 500-1000 વર્ષ પછી ખંડિત થઈ ગઈ છે. જ્યારે અયોધ્યામાં સંતોની જે પરંપરા છે તે સૃષ્ટિના આરંભથી આજ દિન સુધી અખંડિત છે. અયોધ્યામાં સંત દર્શનનો અનેરો આનંદ આવે છે. શ્રી અયોધ્યાજીનો મહિમા કોણ વર્ણવી શકે. વિશ્વામિત્રજીએ સરયુ ગંગાને સાષ્ટાંગ વંદન કરીને પછી સ્નાન કર્યું. તીર્થ એ પાણી નથી, તીર્થમાં કોગરો કરવો નહીં, સાબુ લગાડીને સ્નાન કરવું નહીં, તીર્થમાં કપડાં ધોવા નહીં, તીર્થ દેવને વંદન કર્યા વિના સ્નાન કરવું નહીં, તીર્થમાં તનનો નહીં મનનો મેલ ધોવાનો છે. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે શરીરને શુદ્ધ કરીને ઘરમાં પ્રથમ શરીર શુદ્ધિનું સ્નાન કરીને પછી તીર્થમાં સ્નાન કરવું એ અતિ ઉત્તમ છે. કેટલાક લોકો ગંગા કિનારે નર્મદા કિનારે જાય છે પણ બહુ ઠંડી પડતી હોય, વરસાદ પડતો હોય તો ગંગાજીને નર્મદાજીને વંદન કરતા નથી, તેમાં સ્નાન પણ કરતા નથી. તીર્થમાં જઈને જે તીર્થદેવને વંદન ન કરે, સ્નાન ન કરે, તે તીર્થનું અપમાન કરે છે. કોઈ પણ તીર્થમાં જાઓ તો પ્રથમ તીર્થદેવને વંદન કરો અને પછી સ્નાન કરો. તીર્થમાં ઉપવાસ કરો. ઉપવાસ કરવાથી શરીરની શુદ્ધિ થાય છે, શરીરમાં સાત્વિક ભાવ જાગે છે, પાપ બારે છે. તીર્થમાં ભૂમિ ઉપર શયન કરો. ધર્મશાળાની પથારીમાં સૂસો નહીં. એ પથારીમાં કોઈએ પાપ કર્યું હોય તે તમને વર્ગે. જગ્યાને પવિત્ર બનાવો. તમારું વસ્ત્ર પાથરો, મારા કરો અને પછી સુઓ. તીર્થમાં મોજ મજા ન કરાય. તીર્થમાં કેવળ ફરવાની ભાવનાથી ન જશો. તીર્થમાં ક્રોધ ન કરાય, કોઈની નિંદા ન કરાય. કેટલાક લોકો તો તીર્થમાં જઈને પાપ કરે છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યંતિ. તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વ્રજલેપો ભવિષ્યતિ, અન્ય ક્ષેત્રે કરેલા પાપ તીર્થમાં જઈને ધોવાના છે, પણ તીર્થમાં જઈને જે પાપ કરે છે તેને બહુ ભારે સજા થાય છે. એક એક તીર્થમાં એક એક પાપ છોડો, એક એક ત્યાગ વધારો, પરમાત્માને માટે અતિશય પ્રિય વસ્તુનો ત્યાગ કરશો તો પરમાત્માને દયા આવશે. તીર્થમાં જઈને કોરું છોડવાનો કંઈ અર્થ નથી. તીર્થમાં જઈને કામ ક્રોધ જેવા વિકાર છોડો, તીર્થમાં બ્રહ્મચાર્ય પારો, સત્સંગ કરો, તપ અને સંયમથી પવિત્ર થવાની ભાવનાથી તીર્થમાં જાઓ. અયોધ્યા એ વૈરાગ્ય ભૂમિ છે, સરયુ યમુનાના કિનારા ભક્તિ ભૂમિ છે, વ્રજભૂમિ પ્રેમ ભૂમિ છે, કાશી ગંગા કિનારો જ્ઞાન ભૂમિ છે, નર્મદાનો કિનારો તપોભૂમિ છે. ગંગાજી અને નર્મદાજીનું વાહન છે મગર, શ્રી યમુનાજી અને સરયુજીના વાહન છે કાચબો. શ્રી ગંગાજી નર્મદાજી એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન મોહ મગરને મારે છે, અજ્ઞાનનો વિનાશ કરે છે. શ્રી યમુનાજી અને શ્રી સરયુજી એ ભક્તિ સ્વરૂપા છે, એમનું વાહન કાચબો આપણને સ્થિત પ્રજ્ઞ બનાવે છે. સ્થિત પ્રજ્ઞનું લક્ષણ વર્ણવતા ભગવાનને પણ કાચબો યાદ આવે છે. યદા સંહર્તે ચાયમ કુર્મો અગ્નિઉ સર્વશ ઇન્દ્રિયાણી નિન્દ્રિયાર્થે વ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જરા પણ ભય જેવું લાગે કે એકદમ કાચબો તેના સઘળા અંગો સંકોચી લે છે, સમેટી લે છે, પોતાના કોટલામાં ખેંચી લે છે. ઇન્દ્રિયોના વિષયો માનવ માટે ભયરૂપ છે, જે આ વિષયોમાંથી પોતાના સર્વ ઇન્દ્રિયોને સમેટી લે છે, ખેંચી લે છે, તેની બુદ્ધિ સ્થિર થાય છે. સરયુજીમાં સ્નાન કરીને વિશ્વમિત્રજી દશરથ રાજાના દરબારમાં પધાર્યા. દ્રશ્વા દશરથો રાજા પ્રત્યુથાયા ચિરેણ તુ વસિષ્ઠેન સમાગમ્ય ઉજ્જીત્વા યથાવિધિ. વિશ્વમિત્રને આવતા જોઈને દશરથ મહારાજ ઉઠીને ઊભા થયા. તમારે આંગણે કોઈ સાધુ સંત આવે, કોઈ બ્રાહ્મણ આવે તો તમે પણ ઊઠીને ઊભા થાઓ. કેટલાક લોકો તો એવું સમજે છે કે આ મહારાજ કંઈ માંગવા આવ્યા હશે. કોઈ માંગવા આવે ત્યારે મારે ઉઠવાની શી જરૂર છે, હું આપનારો છું, તેથી મોટો છું. આપનારો કોઈ મોટો નથી અને લેનારો કોઈ હલકો નથી. જીવ માત્ર ઈશ્વરનો અંશ છે, ઈશ્વરનો દીકરો છે. પરમાત્માના દીકરાને હલકો ગણો તો પરમાત્માને ખોટું નહીં લાગે. પ્રભુના રાજ્યમાં કોઈ મોટો નથી, કોઈ હલકો નથી, બધા સરખા છે. કોઈ જીવને હલકો માની તેનું અપમાન કરશો નહીં. નમ્ર થઈને, દીન બનીને, આંખ મીચી રાખીને દાન આપો. કેટલાક દાન આપે છે પણ અકળાઈથી આપે છે, કેટલાક બે ચાર ધક્કા ખવડાવીને આપે છે, એથી ઠાકોરજીને બહુ ખોટું લાગે છે. તમે સાધુ બ્રાહ્મણને ઓછું આપશો તો ચાલશે, પણ માનવપૂર્વક આપો, વિવેકથી આપો, ભગવદ્ ભાવ રાખીને આપો. લેવા આવનારના હૃદયમાં પણ પરમાત્મા જ વસેલા છે એવી ભાવના રાખો કે હું આપતો નથી, મારા રામજી આપે છે. આપનાર રામજી અને લેનાર પણ રામજી. ગરીબનું બ્રાહ્મણનું સન્માન થાય છે ત્યારે પરમાત્મા બહુ રાજી થાય છે. દશરથ મહારાજ ઊઠીને ઊભા થયા. તેમણે વિશ્વામિત્રનું સ્વાગત કર્યું, એમની પૂજા કરી, હાથ જોડી એમનું અભિવાદન કર્યું. અભિવાદ મુનિમ રાજા પંચાલિભ ભક્તિ નમ્ર દો કૃતાર્થો અસ્મી મુનિન્દ્રાહમ ત્વદાગમન કારણાત. મહારાજ દશરથે કહ્યું, હે મુનિન્દ્ર, આપ પધાર્યા તેથી આજે હું કૃતાર્થ થયો. મારા વડીલો પુણ્ય સારી હતા, એમના પુણ્યના પ્રતાપે આપની પધરામણી થઈ મારું ઘર આપે પાવન કર્યું. તવદ્રીત યદગૃહમ ચાંતિ તત્રય વાયંતિ સંપદઃ. જે ઘરમાં આપ જેવા મહા અનુભવ પધારે છે તે ઘરમાં સર્વ પ્રકારની સંપત્તિઓ આવે છે. જે ઘરમાં વગર આમંત્રણે કોઈ ભજનાનંદી વૈષ્ણવ સાધુ સંત જાય એ ઘર વૈકુંઠ જેવું છે. ઘરની શોભા સંત સેવાથી હોય છે. જે ઘરમાં ગરીબનું સન્માન થાય છે, જે ઘરમાં શ્રી રામ ભજન શ્રીકૃષ્ણ કીર્તન થાય છે એ ઘર પ્રભુનું ધામ છે. એમ તો સર્પ પણ ઘર બનાવે છે, પણ જે ઘરમાં સંતોના ચરણની રજ ન પડે, જે ઘરમાં ગરીબનું સન્માન ન થાય, જે ઘરમાં પરમાત્માના નામનું કીર્તન થતું નથી તે ઘર ઘર નથી. દશરથ મહારાજે વિશ્વામિત્રાજીને કહ્યું, આપ કૃપા કરીને પધાર્યા તેથી મને બહુ આનંદ થયો છે, આપની હું શું સેવા કરું? વિશ્વામિત્રજીએ દશરથ રાજાને કહ્યું, હું ખાસ માંગવા આવ્યો છું. રામમ ચ લક્ષ્મણમ ચાપી મહામ દેહી કિય દિનમ. પવિત્ર બ્રાહ્મણ પરમાત્માની જ માગણી કરે છે, તે બીજું કાંઈ માગતો નથી. વિશ્વામિત્રજી માંગે છે પણ એ માગણી ભગવાનની કરે છે. રાજન, મારે બીજું કાંઈ જોઈતું નથી, મારા યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરે છે, તમે રામ લક્ષ્મણ મને આપો. અસુર સમૂહ સતાવી મોહી મેં જાચન આયું નૂપ તોહી. અનુજ સમેત દેહ રઘુનાથા નિશિચર બદ મેં હોબ સનાથા. રામ લક્ષ્મણ રાક્ષસોનો વિનાશ કરશે, મારો યજ્ઞ પરિપૂર્ણ થશે. વિશ્વામિત્રજીએ શ્રી રામચંદ્રની જ્યારે માગણી કરી ત્યારે દશરથ મહારાજ ઢીલા થઈ ગયા. હાથ જોડીને બોલ્યા, ગુરુદેવ, મારા રામને મારી આંખથી દૂર ન કરો. હું રામને રોજ નિહાળું છું, છતાં એને જોતા મને તૃપ્તિ થતી નથી. દર્શનમાં જેને તૃપ્તિ થાય તેની ભક્તિ કાચી. વૈષ્ણવો દર્શનના લોભી હોય છે, એક વાર હજાર વાર અનેક વાર દર્શન કરે તો પણ તેમને તૃપ્તિ થતી નથી. દશરથ મહારાજે કહ્યું, મારા રામને જોતા મારું મન ધરાતું નથી. ગુરુજી, આ વૃદ્ધા અવસ્થામાં આપ સૌના આશીર્વાદોથી મારે ઘેર ચાર બાળકો થયા છે અને તે ચારેય બાળકો મને વહાલા લાગે છે. મારો રામ તો મને પ્રાણ કરતાં પણ વધુ પ્યારો છે. રામ મારો દીકરો છે તેથી મને પ્યારો લાગે છે એવું નથી. મારા રામમાં બધા જ સદગુણ ભેગા થયા છે. મારા શત્રુઓને પણ એ વાલો લાગે છે. મારા શત્રુઓ પણ રામના વખાણ કરે છે. શત્રુના જેના વખાણ કરે તે વખાણ સાચા જ હોય. જ્યાં તમારો પ્રેમ છે, સ્નેહ છે, ત્યાં તમને કોઈ દોષ દેખાતો નથી. તમે એના વખાણ કરો તેમાં શું આશ્ચર્ય છે? છોકરાનું લગ્ન થતું ન હોય તો એની મા પણ એના ખોટા ખોટા વખાણ કરે છે કે એમ તો બહુ ડાયો છે, રૂપવાન છે. અરે, કેવો ડાયો છે તે જગતને બધી ખબર પડે છે. ઘરના લોકો વખાણ કરે તે સાચા નથી, શત્રુ વખાણ કરે તે સાચા. દશરથ મહારાજે કહ્યું, ગુરુજી, મારો રામ બધાને પ્યારો લાગે છે, આપને વધારે તો શું કહું. આ જગતના ઇતિહાસમાં મારા રામ જેવો દીકરો થયો નથી અને મને એમ લાગે છે કે ભવિષ્યમાં બી આવો બાળક થશે પણ નહીં. મારો રામ દિવસમાં બે વાર મને સાષ્ટાંગ વંદન કરે છે, તે બહુ ભોરો છે, બહુ શરમાળ છે. એની ત્રણેય માતાઓની એ બહુ સેવા કરે છે, નાના ભાઈઓની કાળજી રાખે છે. મારો રામ બહુ પવિત્ર છે, એ કોઈ દિવસ આંખ ઊંચી કરી કોઈ સ્ત્રીને જોતો નથી, એ સંયમની મૂર્તિ છે. રામજીનું વર્ણન કરતાં કરતાં દશરથ મહારાજની આંખો ભીની થઈ, હૃદય પીગળી ગયું. એ કહેવા લાગ્યા, ગુરુજી હું આપને ખરું કહું છું, જર વિના કદાચ માછલું જીવશે પણ રામને જોયા વિના આ દશરથ નહીં જીવી શકે. દશરથ મહારાજ જે બોલ્યા છે તે અક્ષરે અક્ષર સાચું બોલ્યા છે, એમાં જરાય અતિશયોક્તિ નથી. ગુરુજી હું રામનો વિયોગ સહન નથી કરી શકતો, કહો તો મારું રાજ્ય આપી દઉં, કહો તો મારા પ્રાણ આપી દઉં. દેહ પ્રાણથી પ્રિય કશું નહીં, તે મુનિ દઉં પલકારમહી. હું બધું આપી શકું પણ મારો રામ આપી શકતો નથી. રામ દેત નહીં બની ગોસાઈ, મારું જીવન રામને આધીન છે. વિશ્વામિત્રજીએ આનંદ આશ્ચર્ય થયું કે રાજાનો કેવો શુદ્ધ પ્રેમ છે. પછી તો વિશ્વામિત્રજીએ વશિષ્ઠજીને આંખથી ઇશારો કર્યો કે આપ રાજાને સમજાવો તો એ કાંઈ માને. દશરથજીનો વશિષ્ઠજીમાં પૂર્ણ વિશ્વાસ હતો. દશરથ મહારાજ ચક્રવર્તી સાર્વભૌમ રાજા હતા, છતાં એ એવું માનતા હતા કે હું સ્વતંત્ર નથી, હું પરતંત્ર છું, મારા ગુરુદેવને આધીન છું. સ્વાતંત્ર્ય માનવનું પતન કરે છે. તમારે સુખી થવું હોય તો બહુ સ્વતંત્ર રહેશો નહીં, તમારા માતા પિતાને આધીન રહો, કોઈ પવિત્ર બ્રાહ્મણને આધીન રહો, કોઈ પવિત્ર સંતના ચરણ પકડી રાખો અને તેમને આધીન રહો. દશરથ મહારાજ કોઈ પણ કામ કરતા પહેલાં વશિષ્ઠ ઋષિની સલાહ લેતા, જે તપસ્વી બ્રાહ્મણ હતા, જેને કોઈ પ્રકારનો સ્વાર્થ ન હતો, જેની બ્રહ્મદ્રષ્ટિ સ્થિર થઈ હતી, એવા વશિષ્ઠ મહર્ષિની આજ્ઞા અનુસાર દશરથ મહારાજ પ્રત્યેક કાર્ય કરતા. તમે પણ કોઈ પવિત્ર બ્રાહ્મણની આજ્ઞા લઈને કામ કરો ને તો સુખી થશો. રાજા ક્ષત્રિય અને મંત્રી બ્રાહ્મણ અનાદિકાળથી એ ચાલતું આવ્યું છે. રામ રાજ્યમાં પણ વશિષ્ઠ ગુરુ જે કહેતા તે જ થતું. પવિત્ર બ્રાહ્મણ જેને કોઈ સ્વાર્થ નથી, તે સમાજ સુખી થાય એવા જ બધા નિયમોની રચના કરતા. આજકાલ તો કેટલાક નિયમન બનાવે છે પણ આજે બનાવે અને આવતીકાલે બદલવા પડે એવું થાય છે. બ્રહ્મનિષ્ઠ મહર્ષિ વશિષ્ઠજી એકવાર જે કાયદો બનાવતા તેમાં ફરીથી ફેરફાર કરવાની જરૂર પડતી જ નહીં. રાજા ક્ષત્રિય હોય અને મંત્રી પવિત્ર બ્રાહ્મણ હોય તો પ્રજા સુખી થાય છે. દશરથ મહારાજની નિષ્ઠા હતી કે વશિષ્ઠજી જે કહે તે જ મારે કરવું છે. વશિષ્ઠજી રાજાને એકાંતમાં લઈ ગયા અને સમજાવ્યું કે રાજન, વિશ્વામિત્રજી તપસ્વી બ્રાહ્મણ છે, તે માંગવા આવ્યા છે અને તમે ના પાડો તે ઠીક નથી, તેમની સેવા કરશે તો તમારો દીકરો સુખી થશે. પવિત્ર બ્રાહ્મણની સેવા કરે તો બુદ્ધિ સુધરે અને લક્ષ્મી પણ મળે. ગઈકાલે જ રાનમાં જન્માક્ષર મારા હાથમાં આવ્યા હતા, તે જોતા મને એવી ખાતરી થઈ છે કે આ જ વર્ષે કોઈ અતિ સુંદર કન્યા સાથે રામનું લગ્ન થવાનું છે. જન્માક્ષરમાં એવો યોગ છે, મને તો એવું લાગે છે કે આ વિશ્વામિત્રજી રામનું લગ્ન કરાવવા માટે જ આવ્યા છે. તમે રામને તેમની સાથે મોકલો, સગરું કુશળ થશે. દશરથ રાજાએ આનંદિત થઈને પૂછ્યું, ગુરુજી તમને ખાતરી છે કે મારા રામનું લગ્ન કરાવવા માટે જ વિશ્વામિત્રજી આવ્યા છે? વશિષ્ઠજીએ કહ્યું, હા મને તો એવું જ લાગે છે. ત્યારે રાજાએ કહ્યું, તો રામને આવતી કાલે નહીં, આજે જ મોકલવા હું તૈયાર છું. જલ્દી જલ્દી મુહૂર્ત આપો ગુરુજી, મારી આ વૃદ્ધા અવસ્થા છે અને તેથી મને ભય લાગે છે. આ શરીર ક્યારે પડશે તે કંઈ કહેવાય નહીં. મારા રામનું લગ્ન થાય, શ્રી રામ સિંહાસને બિરાજે અને હું આંખે જોઉં, પછી ભલે આ શરીર પડે, મારો આટલો મનોરથ પરમાત્મા પૂર્ણ કરે તો હવે મને બીજી કોઈ અભિલાષા નથી. વશિષ્ઠજીએ કહ્યું, રાજન તમે શિવજીની ત્રિકાલ પૂજા કરો છો, ભગવાન શંકર તમારું મંગલ કરશે. વિશ્વામિત્રજી માંગવા આવ્યા છે, રામ લક્ષ્મણ એમને આપો, વિશ્વામિત્રજીને રાજી કરો. દશરથ રાજા સંમત થયા, પણ રામજીને તો વૈરાગ્ય જાગ્રત થયો હતો. દશરથ મહારાજે વિશ્વામિત્રજીને કહ્યું, મહારાજ રામને ખુશીથી તમે લઈ જાઓ, પણ મારો રામ હમણાં બહુ ઉદાસ રહે છે, પ્રવૃત્તિથી દૂર રહે છે, રાજમહેલમાં વિરક્ત સાધુ જેવું જીવન ગારે છે, એને તમે કંઈ સમજાવો. રામજીનો વૈરાગ્ય. વિશ્વામિત્રજીના કહેવાથી વશિષ્ઠ ઋષિએ તે પછી શ્રી રઘુનાથજીને દિવ્ય ઉપદેશ કર્યો, તેને યોગ વશિષ્ઠ કહે છે, સંતો તેને મહારામાયણ કહે છે. આ એક સ્વતંત્ર ગ્રંથ છે, જ્ઞાન પ્રદાન ગ્રંથ છે. આ ગ્રંથ બહુ મોટો છે, આખો ગ્રંથ વાંચવો સમજવો બહુ કઠણ છે. કેટલાક વિષયો તો એવા છે કે બુદ્ધિમાં આવતા જ નથી, પણ તમને જ્યારે પણ અનુકૂળતા મળે ત્યારે તેનું પહેલું પ્રકરણ અવશ્ય વાંચી જજો, જીવનમાં એકવાર નહીં. યોગા વશિષ્ઠનું વૈરાગ્ય પ્રકરણ 5 વાર 10 વાર વાંચજો. યોગા વશિષ્ઠમાં પહેલું વૈરાગ્ય પ્રકરણ છે. આ પ્રકરણ ખાસ વાંચવા જેવું છે. આ જગત કેવું છે, આ શરીર કેવું છે, જગતના સંબંધો કેવા છે, આ સઘળું બહુ વર્ણનથી બતાવ્યું છે. એ વાંચવાથી વૈરાગ્ય આવે. સંસારનું સઘળું સુખ તુચ્છ લાગે છે. સંસારનું સુખ તુચ્છ લાગે ત્યારે જ ભક્તિનો પ્રારંભ થાય છે, ત્યારે જ જીવ પ્રભુના માર્ગમાં આવે છે. સંસારનું સુખ જેને મીઠું લાગે છે તે ભક્તિ બરાબર કરતો નથી. જ્ઞાની મહાપુરુષો ગીતાજી અને યોગા વશિષ્ઠ આ બેને જ્ઞાન માટે ઉત્તમ ગ્રંથ ગણે છે. ગીતાજીમાં નારાયણ નરને ઉપદેશ કરે છે, ત્યારે યોગા વશિષ્ઠમાં પ્રભુએ એવી લીલા કરી છે કે નર નારાયણને બોધ આપે છે. નારાયણને તો નર શું બોધ આપી શકે, એ તો ભગવાનની લીલા છે. શ્રી રામજીએ જ આ રીતે વશિષ્ઠજી દ્વારા જગતને બોધ આપ્યો છે અને સદગુરુનો મહિમા વધાર્યો છે. સદગુરુના હૃદયમાં હંમેશા પરમાત્મા બિરાજતા હોય છે. સદગુરુ જે બોલે છે તે પરમાત્મા જ બોલે છે. સદગુરુ એ જ પરમાત્મા છે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક છે. વિશ્વામિત્ર ઋષિની આજ્ઞાથી દશરથ મહારાજે શ્રી રામચંદ્રજીને દરબારમાં બોલાવ્યા. મોટા મોટા ઋષિઓ દેવો રામજીનું ભાષણ સાંભળવા ત્યાં આવ્યા છે. રામજી દરબારમાં પધાર્યા. રામજીએ સૌને વંદન કર્યું અને પછી હાથ જોડીને ઊભા રહ્યા. રામજીને માટે સિંહાસન રાખ્યું હતું. પરમાત્માએ સિંહાસનને સ્પર્શ ન કર્યા, હાથ જોડ્યા. ચટાઈ ઉપર બેઠા વિશ્વામિત્રજીએ રામજીને પૂછ્યું, કોઈ ચિંતા આપને આટલો બધો કલેશ આપી રહી છે? શું કારણ છે? સંકોચ ન રાખશો, તમારી શું ઈચ્છા છે? રામજીનું ભાષણ બહુ મોટું છે. દેહની નિંદા કરી છે, કામ સુખની નિંદા કરી છે, સ્ત્રી પુરુષ શરીરની નિંદા કરી છે, ધનની નિંદા કરી છે, રામજીએ સંસારની અસારતા બતાવી છે, સંસારમાં જન્મ મૃત્યુનો સંયોગ વિયોગનો દુઃખ છે. રામજીએ કહ્યું, ગુરુદેવ મેં અધ્યયન કર્યું, તીર્થયાત્રા કરી, હું બધે ફર્યો, મેં સઘરું જોયું, પણ આ સઘરા ઉપર વિચાર કરતા હું એવા નિર્ણય પર આવ્યો છું કે આ જે કંઈક દેખાય છે તે મિથ્યા છે, દુઃખરૂપ છે. આ બધું છોડીને હું જવા માગું છું. મારે સર્વનો ત્યાગ કરવો છે. મને આ રાજમહેલનું જીવન ગમતું નથી. આ શુદ્ધ જીવન છે. પશુ અને પક્ષી જે સુખ ભોગવે છે તે સુખમાં જ મારું જીવન પૂરું થાય. તો મારામાં ને પશુમાં શું અંતર છે? મારે તો નિત્ય અવિનાશી આનંદ ક્યાં છે તે જાણવું છે. આ જીવન ક્ષણભંગુર છે. લોકો મરવા જ જન્મે છે અને જન્મવા માટે જ મરે છે. મૃત્યુ બીજમ ભવે ભવે જ જન્મ, જન્મ બીજમ ભવે ત મૃત્યુ. આ સંસાર સુખ અનિત્ય છે, ભોગો અસ્થિર છે, અપવાદરૂપ છે. આ સર્વ દ્રશ્ય પદાર્થો ખોટા છે. આત્મા જ સત્ય છે. જે ખોટું છે તે ખોટું જ છે. માયા છે, પ્રપંચ છે. પ્રપંચ સાથે સત્યનો કોઈ સંબંધ નથી. હું આત્મા સ્વરૂપ છું, સત્ય સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. છતાં આ દુઃખરૂપ અસત્ય સંસાર સાથે મારો સંબંધ બંધાયો છે. ધન ગુમાવી બેઠેલો કોઈ ધનવાન માણસ દરિદ્રી થયા પછી પોતાની આગવી દશા સંભાળીને મૂંઝાયા કરે તેમ હું પણ પરમ આનંદમાંથી ખસીને આ સંસારની અતિ દુઃખમય ખટપટમાં આવી પડ્યો છું અને તેથી મૂંઝાઉં છું. માનવ અજ્ઞાનમાં ડૂબેલો છે. મોહને લીધે તેની વિચારશક્તિ બંધ પડી ગઈ છે. પોતાના સ્વરૂપને તે ભૂલ્યો છે. સંસારના સુંદર લાગતા અનેક વિષયો એના વિવેકને ચોરી જવામાં લાગ્યા છે. માનવ વિવેક ખોઈ બેઠો છે. એ વિષયો પાછળ દોડ્યા કરે છે અને તેથી એ દુઃખી છે. જેણે તત્વને જાણ્યું છે, જેણે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયું છે, એવા જ્ઞાની મહાપુરુષો જ આ વિષય વિકારોને મારી શકવાના સમર્થ છે. અન્ય સૌ જીવો માયામાં ફસાયેલા, અજ્ઞાનમાં ડૂબેલા જ રહે છે. ખલા કાલે કાલે નિશિત મોહિક મિહિકા ગતા લોકે લોકે વિષય સચોરા સચતુરા પ્રવૃત્તા પ્રોધુક્તા દિશિ દિશિ વિવેકૈ કહરણે રણે શક્તાસ્તેષાં કઈવ વિદુષ પ્રોજ્ય સુભટા. રામજી આગળ કહે છે, માનવને મોટો રોગ વર્ગ્યો છે. અહંકારનો અહંકાર મોહમાંથી ઉત્પન્ન થાય છે અને તૃષ્ણા અહંકારમાંથી ઉત્પન્ન થાય છે. અહંકાર ખોટા કર્મ કરાવે છે, પાપ કરાવે છે. અહંકારમાંથી આ સંસાર ઉત્પન્ન થયો છે. દેહ અભિમાન અનેક આપત્તિઓ સર્જે છે. અહમ મનને અશાંત કરે છે, મનને બગાડે છે. અભિમાન સર્વને ત્રાસ આપે છે, સર્વને રડાવે છે. મમતા મરે છે, પણ અહંકાર જલ્દી મરતો નથી. હું છું એવું દેહ અભિમાન જ સંસારના સર્વ વિષયોમાં તથા સગરા સંબંધોમાં આશક્તિ જન્માવે છે. આ સંસારમાં અહંકાર રહિત રહેવું એ જ સાર છે. ગુરુજી, મેં હવે આ અહંકાર વૃત્તિ છોડી દીધી છે. હું રામ નથી. આ શરીર તે હું નથી. મને કોઈ ઈચ્છા નથી. વાસના નથી, મને કોઈ આશક્તિ નથી, સંસારના સર્વ પ્રાણીઓ મારા સમાન જ છે, હું હવે શાંતિથી એકાંતમાં બેસી રહેવા ઈચ્છું છું, હું મનની શાંતિ ઈચ્છું છું. આ મન બહુ અશાંત છે, અતિશય ચંચળ છે, સુખ દુઃખ મન જ ઊભા કરે છે, મન વિષયોમાં ભટક્યા કરે છે, એ સ્થિર રહી શકતું નથી, એ ધનની પાછળ દોડે છે અને ધન મળે તો તેનાથી સંતોષ પામતું નથી અને તે બીજા કોઈ ભોગ પદાર્થ કે વિષય તરફ દોડી જાય છે. મન કુદાકુદ કર્યા જ કરે છે, આમ તેમ ચારેય બાજુ દોડ્યા જ કરે છે, મનને જરાય શાંતિ નથી, મન અનેક તરંગો કર્યા કરે છે, મન મોહ પામે છે, ક્રોધ કરે છે, લોભ કરે છે, કામના કરે છે, આશક્તિ કરે છે, દ્વેષ કરે છે, અનેક પ્રકારની ચિંતાઓ કર્યા કરે છે, તે ક્ષણમાં સુખ પામે છે, ક્ષણમાં દુઃખી થઈ જાય છે. આ મનને કાબૂમાં લેવું બહુ અઘરું છે, અશક્ય જેવું છે. કેતપતિપિ કાર્યેષુ વિહગઃ સ્વામી શેષ્વિવઃ ક્ષણેન વરિતિમ યાતિ બાલ ક્રીડન કાદિવઃ. જેમ પક્ષી માંસ ઉપર ઝપટ મારે છે તેમ ચિત્ત વિષયો ઉપર ઝાપટ મારે છે. બાળકને રમકડું આપો તો તે ઘણા દિવસના અભ્યાસને એકદમ છોડી દે છે અને રમકડામાં તન્મય બને છે. તેવી રીતે મન પણ વિષય મળતા ઘણા દિવસ સુધી માંડેલા શુભ કાર્યને સત્કર્મને છોડી દે છે. મન ઇન્દ્રિયોનું ગુલામ છે, ઇન્દ્રિયોને રાજી કરવા રાખવા માટે જ ભોગો પાછળ ભટકે છે. ઇન્દ્રિયોના ગુલામ બનશો નહીં, ઇન્દ્રિયોના તમે માલિક છો, માલિક રહો. ઇન્દ્રિયોને ભોગ પીરસશો નહીં, ઇન્દ્રિયોને વશમાં રાખો. ઇન્દ્રિયોને વશમાં રાખવા માટે બે ઉપાય છે. જ્ઞાન માર્ગ કહે છે કે ઇન્દ્રિયો સાથે ઝઘડો કરો, ઇન્દ્રિયોને મારો. ભક્તિ માર્ગ કહે છે ઇન્દ્રિયોને મારો નહીં, ઇન્દ્રિયોને સમજાવીને તેમને પ્રભુના માર્ગમાં વારો. ભક્તિ રસથી તેમને પોષો, ઇન્દ્રિયરૂપી પુષ્પો પ્રભુને અર્પણ કરો. જ્ઞાન માર્ગ બહુ અઘરો છે, યોગીઓને પ્રાણાયામ પ્રત્યાહાર આદિમાં બહુ કષ્ટ થાય છે. સાધારણ માનવ માટે ભક્તિ માર્ગ બહુ સરળ છે, ભક્તોને ભક્તિમાં અતિશય આનંદ મળે છે. જગતમાં બે માર્ગ છે, એક ત્યાગનો અને બીજો સમર્પણનો. ત્યાગ માર્ગે ન જઈ શકે તેમને માટે સમર્પણ માર્ગ છે. મન જ જીવને બંધનમાં રાખે છે, માનવીને મુક્તિની ઈચ્છા હોવા છતાં મન તેને સાધન કરવા દેતું નથી. માનવ મનનો કેદી બની ગયો છે. આ મનરૂપી શત્રુને જીતવા મહાપુરુષોએ સમ દમ આદિ જે સાધનો બતાવ્યા છે તે કરવાની બહુ જરૂર છે. ચિત્ત હોય તો જ સંસાર છે. આ સંસાર મનની કલ્પનાએ ઉપજાવ્યો છે, મનનો કોઈ આકાર નથી, મન પોતે જ કલ્પિત છે, અસત છે. આ કલ્પિત મનની કલ્પનાથી ઉત્પન્ન થયેલો સંસાર પણ કલ્પિત અને મિથ્યા છે. 84 લાખ યોનિના ચક્કરમાં પડવું એનું જ નામ સંસાર છે. ચિત્તને લય થાય તો સંસારનો લય થાય છે, મુક્તિ મળે છે અને તેથી મનને મારવાનો હું ઉદ્યોગ કરું છું. આ મનની તૃષ્ણા બહુ ભયંકર હોય છે, તે વિવેકને જ્ઞાનને ઢાંકી દે છે. તૃષ્ણા મોહરૂપી આવરણ ઊભું કરે છે. આ તૃષ્ણા જીવને બહુ દજાડે છે, બહુ દુઃખ આપે છે, તે માનવીના આનંદને સૂકવી નાખે છે, તેના હૃદયની કોમળતાને સૂકવી નાખે છે. તૃષ્ણા હૈયાને કઠણ બનાવે છે, જડ બનાવે છે. તૃષ્ણા મનને બહુ શાંત કરે છે, ચકડોળે ચડાવે છે, તૃષ્ણા મનને એકાગ્ર થવા દેતી નથી, વિવેક વૈરાગ્ય કેળવવાના ઉત્સાહને તે કાપી નાખે છે, તૃષ્ણા એ ઠગ છે, માનવીને એ ઠગે છે, તૃષ્ણા માનવીને દુઃખ આપે છે, વ્યાધિ અને ઉપાધિ આપે છે, છતાં હું સુખ આપું છું એવું બતાવે છે, માનવની બુદ્ધિ તૃષ્ણારૂપી જાળમાં ફસાઈ ગઈ છે અને તેથી તે પ્રભુના ચરણોમાં પહોંચવાને અશક્ત છે, તૃષ્ણા અમંગલકારી છે, અતિશય ભયંકર છે, કારી રાક્ષસી છે, તે માનવીનું હૃદય ફાડી ખાય છે, એના જ્ઞાનનો વિનાશ કરે છે, એના આનંદને ઉડાડી મૂકે છે, તૃષ્ણા માનવીને શોકાગ્રસ્ત અને ભયગ્રસ્ત બનાવે છે, તૃષ્ણા પરવારમાં માનવીનું ડાપણ ઉડાડી મૂકે છે, સાણા માણસને ઉગાડો કરી દે છે, તૃષ્ણા ઉત્તમ માનવીને પણ તરણાના તોલનો કરી નાખે છે, અપિ મેરુ સમમ પ્રાજ્ઞમપિ સુરમપિ સ્થિરમ તૃણિક કરોતિ તૃષ્ણૈકા નિમેષેણ નરોત્તમમ. તૃષ્ણા એક સ્થાને કાયમ ટકતી નથી અને કદી તૃપ્ત થતી નથી, માનવી જેમ જેમ વૃદ્ધ થાય છે તેમ તેમ તેની તૃષ્ણા વધુ યુવાન બને છે, માનવ એવું સમજે છે કે ભોગ ભોગવવાથી મન શાંત થશે, તૃષ્ણા તૃપ્ત થશે, પણ ભોગ ભોગવ્યા પછી તેને સમજાય છે કે શાંતિ મળી નથી, ભોગ ભોગવવાથી મન શાંત થશે એ કેવળ ભ્રમણા હતી, ભોગ ભોગવવાથી વાસના વધે છે, ઇન્દ્રિયો શાંત થતી નથી, ઇન્દ્રિયો થોડું સુખ આપે છે પછી દુઃખમાં ધકેલી દે છે, ઇન્દ્રિયો રોજ નવા નવા વિષયો માંગે છે, જીભ રસાસ્વાદ તરફ ખેંચે છે, આંખ રૂપ સુખ માંગે છે, ત્વચા સ્પર્શ સુખ ઝંખે છે, ક્યાંય શાંતિ નથી, ક્યારેય તૃપ્તિ નથી. રામજી કહે છે તૃષ્ણા એ વિષય વાસના છે, આ વાસનારૂપી દોરીથી ઇન્દ્રિયો વિષયોમાં બંધાય છે, આસક્ત થઈ છે, વિષયોમાં આશક્તિ એ જ બંધન, અને વિષયોનો ત્યાગ વિષયોમાં વૈરાગ્ય એનું જ નામ મોક્ષ. વાસનારૂપી દોરીથી જીવની ગાંઠ આ સંસાર સાથે બંધાયેલી છે, તે ગાંઠને છોડવાની છે, બુદ્ધિમાન પુરુષો તૃષ્ણાને વિવેકથી કાપે છે, તૃષ્ણા નાશ પામે ત્યારે જ જીવન વાસ્તવિક સ્વરૂપમાં બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થાય છે. મને હવે કશાની તૃષ્ણા નથી, મારું મન હવે રાજવૈભવમાંથી આ ધન સંપત્તિમાંથી ઉઠી ગયું છે, સંપત્તિથી કોને સુખ માનું, રાજા પણ નિંદ્રામાં સંપત્તિને ભૂલે છે, ધન બહુ અનર્થ કરે છે, લક્ષ્મી મોહ ઉત્પન્ન કરે છે, મોહને વધારે છે અને રાગ દ્વેષ વધારે છે, અનેક પ્રકારની ચિંતાઓ અને વિકારો ઊભા કરે છે, લક્ષ્મી ચંચળ છે, અસ્થિર છે, અચાનક દુર્દશામાં ફેંકી દેનારી છે, કરોડપતિ ઘડીકમાં કોડી વગરનો થઈ જાય છે, અઢળક ધન સંપત્તિ પાપ કર્યા વિના પ્રાપ્ત થતી નથી, લક્ષ્મીનો મોહ પાપ કરાવે છે, સત્કર્મનો નાશ કરાવે છે, માનવનું મન બગાડે છે, એનું હૈયું કઠણ બનાવે છે, જડ બનાવે છે, અનેકવાર ધન સુખ કરતાં દુઃખ વધુ આપે છે, અતિ સંપત્તિમાં વ્યસન આવે છે, જેવા કે જુગાર, સ્ત્રીઓ, શરાબ ઇત્યાદિ, એ વિકાર વાસના વધારે છે, રાજસી તામસી અન્નનું સેવન થાય છે, ધન દૂર જેવું છે, જ્ઞાની પુરુષ ધનને સ્પર્શ કરે તો એનું જ્ઞાન મલિન થઈ જાય છે, જ્ઞાન એ હીરા જેવું છે, હીરો દૂરમાં પડે તો મલિન થાય છે, ધન રાગ દ્વેષ વધારે છે, જેને આપશો એ રાજી થશે, નહીં આપો એ શ્રાપ આપશે, એનો નિશાસો લાગે છે, ધનથી થોડું પુણ્ય થાય છે પણ વધારે તો પાપ જ થાય છે, સાપના પેટમાં ગયેલું દૂધ પણ ઝેર થઈ જાય છે. જ્ઞાની પુરુષ ધન સાથે સંબંધ રાખે તો એની દ્રષ્ટિ બગડે છે. આ સજ્જન છે, આ દુર્જન છે, આવી વિષમતા ધનથી આવે છે. જેને ભોગમાં આશક્તિ છે તેનું શરીર સારું રહેતું નથી, જેને દ્રવ્યમાં આશક્તિ છે તેનું મન સારું રહેતું નથી. ભોગાશક્તિ તનને બગાડે છે, દ્રવ્ય શક્તિ મનને બગાડે છે. મહાપુરુષોને મન જે માનવ સદગુણોથી સંપન્ન છે, જેનું મન શુદ્ધ છે તે જ સંપત્તિવાન છે. ધનનો જેણે સંચય કર્યો છે તે ધનવાન નથી, પણ જેણે સદગુણોનો સંચય કર્યો છે તે ધનવાન છે. જે સંતોષી છે તે ધનવાન છે, અસંતોષી એ દરિદ્રી છે. સદગુણો વિનાનો, શીલ વિનાનો માનવ દરિદ્રી છે. રામજી વિશ્વામિત્રને ઋષિને કહે છે, આ જીવનનો કોઈ ભરોસો નથી, દેક્ષણ ભંગુર છે, અનિત્ય છે, છતાં માનવ એવું સમજી બેઠો છે કે શરીર એ જ આત્મા છે, હું જ શરીર છું. માનવ અસ્થિર આયુષ્યને પકડી રાખવા ઈચ્છે છે, નિત્ય એવા આત્મા સામે નજર કરતો નથી અને તેથી અંતે દુઃખી થાય છે.